चालू करो। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो वज्रायाणं, नमो लोए सवसाहूणं। आत्मानुशासन मुक्ति आचर। श्री जिन शासन गुरु नमो, नानाविध सुखकार, आत्महित उपदेशते करे मंगलाचार। सोहे जिन शासन में आत्मानुशासन श्रुत, जाकी दुख हारी सुखकारी साची शासना। जाको गुण भद्र करता गुण भद्र जाको जानी, भद्र गुणधारी भव्य करत उपासना। ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को, बने उपकार नाशे मिथ्या भ्रम वासना। ताते देश भाषा करी अर्थ को प्रकाश करो, जाते मंद बुद्धि हु के होत अर्थ भासना। जाके मंद बुद्धि हु के होत अर्थ भासना। जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उर्धार, ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार। हे आत्मन तू दुख से डरता, अरु सुख की वांछा करता, इसीलिए मैं दुख हारी अरु सुखकारी रचना करता। मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो, कटु औषधि ग्राह करोगी बन किंचित तू भयभीत न हो। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान छे। 50 नंबर नी गाथा ऊपर आज आपणे स्वाध्याय करवानो छे। 49 नंबर नी गाथा ऊपर लास्ट संडे आपणे स्वाध्याय कर्यो हतो। आशा रूपी नदी के पार होने की प्रेरणा, निरंतर घणी बधी गाथाओ आचार्य देवे लिखी छे। एज वात समझावा माटे के जे आशा छे, जे तृष्णा छे, जे परद्रव्य संबंधी अनेक अनेक प्रकारनी तने इच्छाओ उत्पन्न थाई छे, प्राप्ति संबंधी, मेळवा संबंधी, राखवा संबंधी, तो ए बधी जे इच्छा छे, ए बधी जे आशा छे, ए अत्यंत दुखदायी भाव छे, आत्मा माटे अत्यंत अहितकारी भाव छे, अनर्थकारी भाव छे। तो ए भाव संपूर्णपणे मूळमांथी क्षय करवा माटेनी प्रेरणा आचार्य देव आ गाथामां पण आपे छे। जो 50 नंबरनी गाथा बहु ज सरस गाथा छे। शु कहे छे? विषयाभिलाषा से व्याकुल जीव की चेष्टा। शु करे छे? विषयाभिलाषा एटले विषयनी अभिलाषा राखवा वाळो जीव व्याकुळ थईने केवी चेष्टा करे छे एनु अहीं वर्णन आप्युं छे। जो शु कहे छे? यह जीव विषयो, आपणे गया वखते चर्चा करी थी ने, विष, विषयोमां शु शब्द छे? विष, विष ख्याल आवे छे? विष एटले झेर, के जेनुं सेवन करवाथी जीव नियमथी मरणने प्राप्त करे, ख्याल आवे छे? तो बहारमां लौकिक विषनुं सेवन थई जाय तो आ एक, हा पुस्तक त्यां छे, आपणे पुस्तक आवी गई छे हिंदी पुस्तक, कोईने पण जोईए तो सामे राखवी होय तो राखी शके छे। हाँ, तो विष तो ए लौकिक विष नु सेवन करिए बारमा तो आ एक वार आ देह नो अभाव थाय, देह छूटी जाए, ख्याल आवे छे? पण अहींया जे आ इच्छा रूपी, आशा रूपी, तृष्णा रूपी जे विष नु, विषय नु, कषाय नु, मोह राग द्वेष ना भावो नु सेवन करे छे तो एक वार नथी मरतो, केटली वार मरे छे? निरंतर, निरंतर मरण, निरंतर भाव कर्म या भाव मरण सदियों से करता, तो निरंतर एने शू थाय छे? मरण तुल्य वेदना थाय छे। कारण के एक वात आपणे समझिए के आ काळ बहु निकृष्ट छे, आपणे एवुं पुण्य लईने नथी आव्या, समझो शू कहेवा मांगु छुं। આપણે એવું પુણ્ય લઈને નથી આવ્યા કે આપણી ઈચ્છા અનુસાર એ પ્રમાણે પુણ્યનો ઉદય હોય અને આપણી ઈચ્છા હોય અને બારમાં કાર્ય થઈ જાય અને બારમાં સંયોગોની પ્રાપ્તિ થઈ જાય. ઘણીવાર આપણે ચર્ચા પહેલા કરતા હતા ને કે જીવ છે પંચમ કારણો, પ્રણામ છે એના છઠ્ઠા કાળ જેવા, અને એને સંયોગો જોઈએ છે ચોથા કાળ જેવા. તો ક્યાંથી મેળ ખાય? અને અહીંયા પણ મેળ ખાવો જોઈએ ને, એનો વિકલ્પ અને અહીંયા પુણ્ય. હવે પહેલામાં પુણ્ય જ નથી, એટલું પુણ્ય લઈને નથી આવ્યો, અને પછી અહીંયા ઈચ્છા કર્યા કરે, આશા કર્યા કરે, વિકલ્પ કર્યા કરે, કર્તૃત્વ ભાવને પોષ્યા કરે, અને એની ઈચ્છા અનુસાર એ પરદ્રવ્યનું પ્રણમન ચાહે તો કેવી રીતના બને? કારણ કે પરદ્રવ્યનું પ્રણમન એના વિકલ્પ અને એની ઈચ્છાના અધીન નથી. પરદ્રવ્યનું જે પણ પ્રણમન છે, જે પણ પરદ્રવ્યની પ્રાપ્તિ થાય છે, મળે છે, રહે છે, એ બધું પુણ્ય પાપના ઉદય પ્રમાણે થાય છે. તો એ તો એના અધીન છે ને, આપણા વિકલ્પના અધીન ક્યાં છે? એટલે કે જે વ્યર્થ છે, કેટલી ગાથો આવી, ઈચ્છા છે, આશા છે, વિષય છે, કશાયનો ભાવ છે, એ બધો ભાવ તારો મૂળમાંથી જ વ્યર્થ ભાવ છે. એટલો એનો મતલબ કે વસ્તુ સ્વરૂપથી અત્યંત વિરુદ્ધ ભાવ છે. વસ્તુ સ્વરૂપ કંઈક છે અને તારી માન્યતા એનાથી વિરુદ્ધ છે, તો તને ક્યાંથી શાંતિ મળે, તને ક્યાંથી સુખ મળે, તને ક્યાંથી આનંદની પ્રાપ્તિ થાય? બહુ સરસ ગાથા છે. જો આ ગાથા તો બહુ સરસ છે. જો શું કે છે, યહ જીવ વિષયો કી વાંછા. હવે ઈચ્છા, વાંછા, આશા, કેટલા શબ્દો જો, વાંછા, નિરંતર વિષયોની શું થાય છે, વાંછા સે વ્યાકુલ હોકર અયોગ્ય વિષયો કો ભી ભોગતા હૈ યહ બાત આગામી છંદ મે કહેતે હૈ. હવે જો શું ચર્ચા છે, જો વિષયી જનને જિન્હે ભોગ કર કૌતૂહલ તજ છોડ દિયા પૂર્વ પ્રાપ્ત નહીં હુએ માન કર તૂને ઉનસે રાગ કિયા પાપ સમૂહ સબલ વિષ ફરાઈ નષ્ટ દુરાશા કિયે બિના હૈ ભવ્ય શાંતિ કિસને પાઈ. હવે આનો અર્થ અને ભાવાર્થ વાંચીએ. જો શું છે, ઇસ સંસાર મે ભોગો કો ભોગ લેને કે કારણ, ભોગો કો બાહ્ય ભોગો કો ભોગ લેને કે, જો આ ચરણાનિયોગ પ્રધાન ગ્રંથ છે અને આમાં જ્ઞાન વૈરાગ્યનો સુમેળ છે, સમજાય છે. હવે આમાં એ વાત દ્રવ્યાનિયોગની ઉત્કૃષ્ટ લગાડતા કે આત્મા ભોગી જ નથી શકતો, આત્મા પરને અડી જ નથી શકતો, એ વાત તો બહુ સાચી છે. પરંતુ અહીંયા જે અપેક્ષા એ વાત છે, એ અપેક્ષા એ વાતને સમજ કે ભોગોને ભોગવાનો ભાવ તો તે કર્યો ને, હું ભોગવી શકું છું એવી માન્યતા તો તે કરી ને, ભોગવાનો કરતા ભાવ તો તે પોષ્યો ને, તો એની વાત કરે છે. જો શું કે છે, ઇસ સંસાર મે ભોગો કો ભોગ લેને કે કારણ કૌતૂહલ નષ્ટ હો જાને સે વિષયી જીવોને, વિષયી જીવોએ ભોગોને ભોગવી લીધા, કૌતૂહલ નષ્ટ થઈ ગયું. પોઈન્ટ સમજાય છે? કૌતૂહલ નષ્ટ થઈ ગયું એટલે સમજાય છે, હવે એને જાણવાની ઈચ્છા, ભોગવવાની ઈચ્છા, જે કૌતૂહલ હતું, સમજાય છે, એ ખતમ થઈ ગયું. તો કૌતૂહલ નષ્ટ થઈ ગયું, ભોગોને ભોગીઓએ ભોગીને છોડી દીધા. પોઈન્ટ સમજાય છે? તો જો શું કે છે, કૌતૂહલ નષ્ટ જાણે સે વિષયી જીવોને જીન પદાર્થો કો ભોગ કર છોડ દિયા હૈ, ભોગ કર છોડ દિયા હૈ તું ઉન પદાર્થો કી અભિલાષા કરતા હૈ. કેવા પદાર્થોની અભિલાષા કરે છે, કે ઓલરેડી જે વિષયોને જગતના જીવોએ ભોગવીને છોડી દીધા છે, કૌતૂહલ નષ્ટ થઈ ગયું છે. સમજાય છે? તો શું કે છે, કે તું ઉન પદાર્થો કી અભિલાષા કરતા હૈ ઓર ઉનમે તું એસા, બહુ સરસ લાઈન છે, જો ઉનમે તું એસા રાગી હો ગયા હૈ કે માનો પૂર્વ મે તુજે કભી એ વિષય નહીં મિલે હો. તું એવી આસક્તિ પૂર્વક એ ભોગોને હવે ભોગવે છે, જાણે કે તે પહેલા એ ભોગ ક્યારે ભોગવ્યા જ નથી. હવે બોલો, તમે વિચાર કરો તો પંચ પરાવર્તનમાં આ જીવે શું નથી ભોગવ્યું? कया द्रव्य क्षेत्र कार भाव भव ने जीवे धारण नथी कईरा ने रूपे परणम्यो नथी। केटली वार आ जीव मनुष्य बहनो, केटली वार तीर्यंच बहनो, केटली वार देव बहनो, केटली वार नारकी बहनो, केटली वार एकेन्द्रीय थी पंचेन्द्रीय पर्याय सुधीना तीर्यंच ना जीवो बहनो बोलो, केटली वार राजा नगरे जन्मियो, केटली वार माता बहनो, केटली वार माता बहना आपणे पूर्वमां बोलो, केटली वार बहना, केटली वार पिता बहना, केटली वार अपने तमे एक लिस्ट बनाओ तो तमने ख्याल आवे कि एक एक भोग, एक एक संयोग, एक एक क्षेत्र, एक एक कार, एक एक भाव ने एक एक भव बोलो केटली वार जीवे धारण कर्या छे, केटली वार जीवे अनेक 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 शरीर, आ शरीर छे केटली वार सेम टू सेम, सेम टू सेम, एक इंच नो पण फरक नहीं, आउ सेम टू सेम, सेम टू सेम शरीर जीवे केटली वार धारण कर्यु बोलो, सेम टू सेम शरीर, आ सेम टू सेम आवी रीतना स्वाध्याय हॉल मां बेसी ने पूर्व मां केटली वार स्वाध्याय कर्यो छे बोलो, केटली वार आपणे पूर्व मां समोषण मां बेसी ने दिव्य ध्वनि सांभळी, केटली वार बोलो, केटली वार सेम टू सेम मुनि दीक्षा धारण करीने नवमी ग्रेविक मां उत्पन्न थया बोलो, केटली वार, केटली वार आर्जिका माता बहना आपणे, केटली वार मुनिओना संघ मां मुनिओना शिष्य बनी ने रहा बोलो, केटली वार अग्यार अंग नव पूर्व नु ज्ञान कर्यु, अग्यार नहीं नव ग्रेविक सुधी पहला स्वर्ग थी लईने नव ग्रेविक उपर समझाय छे, वैमानिक अने भवंत्रिक भवनवासी व्यंतर अने ज्योतिष देव ना भव केटली वार धारण कर्या, एक 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 ज्योतिष नो भव केटली वार धारण कर्यो बोलो, આપણે આમ ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય ને આમ આખું ફેમિલી આમ સાથે બેઠું હોય ને આમ 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 શું કે હમણાં તો શું રસજમણ શું ચાલે રસજમણ બોલો, અને આખું આમ ફેમિલી બેઠું હોય ને આમ કેટલી વાર એવી રીતના બેસીને ભોજન કર્યું બોલો, એક 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 વસ્તુ લેજો, કેટલી વાર અનેક પ્રકારના વસ્ત્ર, કેટલી વાર અનેક પ્રકારના આભૂષણો, કેટલી વાર અનેક પ્રકારના ઘરો બાંધ્યા અને કેટલી વાર એમાંથી નીકળ્યા બોલો, ગુરુદેવ શ્રી ક્યાં, હા આ નીલાંબર છે ને શાંતિભાઈ ઝવેરીનું ઘર છે ને નીલાંબર બોલો, ગુરુદેવજીનું જયારે ત્યાં સ્વાગત થયું ત્યારે આમ આમ થાય ને કે અમારા ઘરે ગુરુદેવજી પધારે, અમારા ઘરે ગુરુદેવજી પધારે, આમ ગાડલા અને આમ ગુરુદેવજી આમ ગાડલામાં તો પછી આમ પગ મૂકે તો આમ થોડાક આમ અંદર આમ ગુરુદેવજી કે ક્યાં દલદલમાં ફસાવી દો છો, અને શું કીધું ગુરુદેવજી ખબર છે ત્યારે શું કીધું કે બાપુ આમાંથી નીકળવું ભારે પડશે, પોઈન્ટ સમજાય છે, જે એ તો એક સામાન્ય વાત છે કે જેનો આપણને ગર્વ છે, આપણને જેનું આપણને અભિમાન છે, જેનું આપણને એકત્વ છે, જેમાં આપણને કર્તૃત્વ છે, જેના બલ પર આપણે માન માનીએ છીએ, બાપુ એમાંથી નીકળવું ભારે પડશે, કારણ કે આવા અનેક પ્રકારના ભવ ભાવ અને શરીર આદિ તે અનેક પ્રકારના ધારણ અનંતવાર, એકવાર નહીં અનંતવાર ધારણ કર્યા છે, જો મારી પાસે અમે લોકો હમણાં નીચે ગયા હતા આ જોવા માટે કૃપાળુ દેવની આત્મસિદ્ધિ છે ને એની આ છે ને, જો એકવાર આ વાંચી લઉં પછી આ ગાથા વાંચું, જો શું કે છે કે તું ઉન પદાર્થો કી અભિલાષા કરતા હૈ ઓર ઉનમે તું એસા રાગી હો ગયા હૈ, એવી આસક્તિ, એવી આસક્તિ સમજાય છે, એવો રાગી થઈ જાય છે, માનો પૂર્વ મેં તુજે કભી એ વિષય મિલે નહીં હો બોલો, જબ કી તૂને ઇન્હે અનંત બાર, આવી વાત જે હમણાં આપણે વાત કરી, અનંત બાર, અનંત બાર ભોગા હૈ ઓર અનંત જીવો ને ભી ઇન્હે અનંત બાર ભોગા હૈ, તુને ભી ઇન પદાર્થો કો અનંત બાર ભોગા હૈ, કૌતૂહલ વશ ભોગા હૈ, કૌતૂહલ સમાપ્ત હો ગયા તો તુને ઉનકો છોડ દિયા હૈ ઓર એહી ભોગો કો અનેક જીવો ને તુને અનંત જીવો ને અનંત બાર એક એક ભોગો કો ભોગા હૈ, અનંત બાર એક એક ભોગો કો ભોગા હૈ, એક સમજવાની કોશિશ કરીએ, જો એક વાંચી લઉં પછી થોડીક ચર્ચા કરીએ પછી બીજી ગાથા પણ આપણે લઈ લેશું, અનંત જીવો ને ભી ઇને અનંત બાર ભોગા હૈ તો ભી તુજે ઇનસે ઘૃણા નહીં હોતી બોલો, ઘૃણા એટલે દ્વેષ નો ભાવ નહીં, ઘૃણા એટલે થાક, કંટાળો, બોજ, પોઈન્ટ સમજાય છે, એને ઇનસે ઘૃણા નહીં હોતી, દૂસરો કી તથા અપની, વાંચ્યું કે ના વાંચ્યું આ લાઈન સાંભળી શકશો ને, દૂસરો કી તથા અપની उच्छिष्ट एटले के उल्टी से निकाला हुआ भोजन. पॉइंट समझाई छे? वाची लो पहला. उल्टी से निकाला हुआ भोजन से सबको घृणा आती है. बराबर छे? आम सरस आम सजावेलू भोजन होय अने पछी एने तमे खादू अने पछी एनी उल्टी करीने पाछे डीश में सजाओ अने पछी तमे खाई शको. बोलो, विचार करो. जे तमने एक समय पहला पदार्थ तमने इष्ट लागतो तो एमा तमने सुख लागतो तो एमा तमने मजा लागती थी एमा आनंद लागतो तो एज भोजन नु परिणमन थोड़ा समय पछी बदलायू अने ए उल्टी रूपे थईने पाछू तमे ने वोमिट करीने पाछू तमे एने थाळी मां दाळ ने जगह दाळ थोड़ू शाक थोड़ी हवे जो आम मोड़ा केवा थाय छे आपणा केम? कारण के आपणे विचारी ना शकीए तो आ शू छे? आपणे जे आ खरेखर हूँ जेटलू भाव व्यक्त करवो जो ने मनाथी थतो नथी कारण के तमे आ वाची ने समझी जाओ के आचार्य देव शू केवा मांगे छे. કેટલી હદ સુધીની આપણી જે એકત્વતા છે, આસક્તિ છે, મોહ છે, રાગ છે, પર પદાર્થ પ્રત્યેની જે આપણે કહીએ ને કે જે આસક્તિનો ભાવ છે, જેમાં રૂચિ છે, એમાં સુખ બુદ્ધિ છે, પોતાપણું છે, એ કેટલી હદ સુધી આચાર્ય દેવ તોડાવે છે? અનેક 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 વચનો દ્વારા, ઉદાહરણો દ્વારા, રિયાલિટીને ઉભું કરીને અને આપણા ભૂતકાળને સામે લાવીને કે ત્યાં અનંતવાર તે ભોગવ્યું છે, અનંતવાર તે અનંત શરીર ધારણ કર્યા છે, અનંતવાર તું નરક નિગોદમાં, અનંતવાર તિર્યંજ, અનંતવાર તું એક 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 ભવમાં ગયો છે. ઘણાને કોક્રોચથી ડર લાગે, લાગે ઘણાને લાગે ને કોક્રોચ જોઈ ન શકે, ગિલોડી હોય તો જોઈ ન શકે, ખ્યાલ છે? ડર લાગે ત્યારે શું વિચારવું? બોલો, શું વિચારવું? કે આ ભવ, આ શરીર, આ યોનીમાં, આ ગતિમાં હું અનંત વાર ઉત્પન્ન થયો છું. એક વાર નહીં, સમજો, આપણે બોલી જઈએ છીએ અનંત વાર, અનંત, એનું ભાવ વાસન કરો. અનંત વાર ઉત્પન્ન થયો છે, અનંત વાર તું કોકરોચ બન્યો છે, અનંત વાર તું છીપકલી બન્યો છે, અનંત વાર તું માખી મચ્છર બન્યો છે, અને અનંત વાર માખી જોઈ, માખી કફ, કફમાં એવી આસક્ત થઈ જાય, સમજાય છે? કે કફ મેં છે એક ભજન બહુ સરસ, એટલી આસક્ત થઈ જાય કે મરણ આવી જાય તો પણ એ એની આસક્તિ અને એનો રસ અને એની રૂચિ અને એને ભોગવવાની જે કે ને કે ભાવ છે એ ન છૂટે. એક 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 ઇન્દ્રિયના આસક્તિમાં એક 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 જીવો મુખ્ય અને પ્રખ્યાત છે ને. પોઈન્ટ સમજાય છે? તો એવી રીતે અહીંયા કહે છે કે તુને અનંત બાર ऐसे भोग भोगे है दूसरों की तथा अपनी उच्छिष्ट उल्टी से निकाला हुआ भोजन सबको उससे घिना आती है. इन विषयों से तुझे तथा अन्य जीवों को कब शांति मिली है? पूछे शापन कब शांति मिली है? बोलो, इन विषयों को भोग भोग कर कब शांति मिली है? तो इतनी मोहनी आनी पाचन कारण शू है? આ વિષય આસક્તિની પાછળનું કારણ શું છે? આ અનેક પ્રકારની આશા પાછળનું કારણ શું છે? અનેક પ્રકારના રાગ ભાવ પાછળનું કારણ શું છે? મોહ છે. જીવને એક સાથે, સાચે કહું છું, એક સાથે એક જ સમયે એક જ ટાઈમ પીરિયડમાં એને પાંચે ઇન્દ્રિયના વિષય ભોગ એક સાથે જોવે છે. જોવે છે કે નહીં? કહો, ભોજન તો કેવું હોવું જોઈએ? અરે બોલો, થોડું બોલો તો મજા આવે. ભોજન કેવું હોવું જોઈએ? બોલો, જરાક આમ જરાક ટેસ્ટમાં ફેર થઈ જાય તો તરત તરત ના, આમ પેલા જ એવું નથી, આપણે આમ બનાવીએ એવું નથી. બોલો, બરાબર. તો રસના ઇન્દ્રિય, અને પછી આમ ગરમી હોય તો, પંખો બંધ હોય, લાઇટ વહી ગઈ હોય તો સ્પર્શ ઇન્દ્રિયમાં એસી તો ફૂલ જોઈએ, બરાબર છે? સ્પર્શ ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય, અને પછી ગ્રાણ ઇન્દ્રિય, ખ્યાલ આવે? સમજી લેજો. હવે ચક્ષુ ઇન્દ્રિય, કર્ણ ઇન્દ્રિય, કંઈક મ્યુઝિક ચાલતું હોય, પોઈન્ટ સમજાય છે? ચક્ષુ ઇન્દ્રિય, કંઈક સરસ ટીવીમાં આવતું હોય. ઘ્રાણ ઇન્દ્રિય, કંઈક સરસ સુગંધ વહેતી હોય. બોલો, એર ફ્રેશનર પાછા છાટે ને આમ જરાક, એટલે આમ જરાક સારું લાગે, જરા સારું ફીલ. એક સાથે, બોલો, એક સાથે એક જ ટાઈમ પીરિયડમાં એક ઇન્દ્રિય નહીં, પાંચ ઇન્દ્રિય છે. અને મન, પોઈન્ટ સમજાય છે? પાછું મન જરા પ્રફુલ્લિત હોવું જોઈએ. પાછું આમ જરાક આમ પાછો ફોન આવી જાય કે ઓફિસમાં જરાક કંઈ ગડબડ થઈ જાય તો હવે ભોજન ભાવે. બોલો, આમ મન પણ કેવી હોવું જોઈએ? આમ પ્રફુલ્લિત હોવું જોઈએ. એક સાથે આ પાંચ ઇન્દ્રિય મરી છે, મન મળ્યું છે, વિચાર કરો આ જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત થઈ છે, એનો આ જીવ એક સાથે કેવો દુરુપયોગ કરે છે. એ દુરુપયોગના ફળમાં એક સાથે આ કુદરત અને કર્મ આ પાંચે ઇન્દ્રિય, હવે એક ઇન્દ્રિય તો રહેશે, આ બધી ઇન્દ્રિય છીનવી લેશે. કર્ણાની યોગમાં વાત આવી છે કડક કે તું સંઘની પંચેન્દ્રિય ભવનો સદુપયોગ નથી કરતો તો યોર નેક્સ્ટ ભવ ઇઝ અસંગની. સમજી લે, નેક્સ્ટ ભવ ઇઝ અસંગની. અગર તું એનો સદુપયોગ નથી કરતો તો તું આંખનો સદુપયોગ નથી કરતો, કાનનો સદુપયોગ નથી કરતો, વાણીનો સદુપયોગ નથી કરતો, મનનો સદુપયોગ નથી કરતો, જ્ઞાનનો સદુપયોગ નથી કરતો, તત્વ નિર્ણય નથી કરતો તો. આજે આવી કેટલી ગુરુદેશનું આજે પ્રવચન બહુ ગજબનું હતું, બહુ ગજબનું હતું. તું અગર તપ નહીં કરે, તું તપશ્ચર્યા નહીં કરે, વ્રત આદિ ધારણ નહીં કરે, પોઈન્ટ સમજાય, બહારનો ત્યાગ નહીં કરે તો ચાલશે, પણ તત્વ વિચાર વગર તું સમ્યક્ત્વનો અધિકારી નથી. તત્વ વિચાર કરવા વાળો ને તત્વ નિર્ણય કરવા વાળો સમ્યક્ત્વનો અધિકારી છે. તારા આખા દિવસના ભાવોમાં પરિણામોમાં જરા ટટોલો પરિણામને એનાલાઇઝ કરો કે તત્વ વિચાર અને તત્વ નિર્ણય કેટલો ચાલે છે, સ્વપરનું ભેદ વિજ્ઞાન કેટલું ચાલે છે, તારો અભ્યાસ અંદરમાં કેટલો ચાલે છે, તને સત્યનું ભાન થાય છે કે નહીં, શ્રદ્ધાન થાય છે કે નહીં, જ્ઞાન થાય છે કે નહીં, કે એ જ ભોગ. અરે શું એક જાનવર હોય ને, એક તિર્યંજ ગતિનો જીવ પણ પેટ ભરીને પોતાનું ભોજન કરીને ભવ પૂરો કરી નાખે. હવે આપણે પણ એ જ કરીએ છીએ તો એના ને આપણા વચ્ચે ફરક શું? મને કહો પ્રિયંકા, શું ફરક છે કહો? એની તો પણ ઈચ્છા અભિલાષા સીમિત છે, પકડજો પોઈન્ટ. અહીંયા તો મરચા ન હોય તો એની કમી લાગે ને, પાપડ ન હોય તો એની કમી લાગે ને, અથાણું ન હોય તો એની કમી લાગે ને, આ ન હોય તો એની કમી લાગે, વિચાર કરો. એટલે એક એક વાતને એનાલાઇઝ કરશો, સમજશું તો આપણને ખબર પડશે કે આપણા ઉપયોગનો આખો પ્રવાહ, રૂચિનો પ્રવાહ, પરિણામોનો પ્રવાહ કઈ તરફ ઢલી રહ્યો છે, ક્યાં ઝૂકી રહ્યો છે. આટલું તત્વ મળ્યા પછી પણ હજી જો પરિણામ વાત આવે અલગ છે ભૂમિકા અનુસાર, પણ રૂચિ, આસક્તિ, મોહ, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોગતૃત્વ, એ તો અંદરથી હવે મંદ પડવા જોઈએ ને, એના મૂળિયા તો હલવા જોઈએ ને. અને આ કોના દ્વારા થશે? અધ્યાત્મ વિદ્યા દ્વારા. કઈ વિદ્યા બોલો? કઈ વિદ્યા? કઈ વિદ્યા આપણી સાથે આવશે? ઉપમાભી કઈ વિદ્યા આપણી સાથે આવશે? આપણી સાથે કઈ વિદ્યા આવશે? આજે ગુરુદેશી સંસ્કારની કઈ વાત કરતા હતા, આજે ગુરુદેશી સંસ્કારની પણ વાત કરી કે આપણી સાથે શું આવશે? તો આપણી સાથે સંસ્કાર આવશે, આ તત્વ જ્ઞાનના સંસ્કાર આપણી સાથે આવશે. પછી કીધું ગુરુદેશી, ખુલાસો કર્યો, બહુ સરસ ખુલાસો કર્યો. શું ખુલાસો કર્યો? કે કોઈક તીવ્ર કષાયના પરિણામમાં, સાંભળજો ધ્યાનથી, નરક કે તિર્યંજ ગતિનો બંધ થઈ પણ જાય, સમ્યકભાઈ બરાબર, અને જીવ નરક કે તિર્યંજ ગતિમાં ઉત્પન્ન થઈ પણ જાય, પરંતુ સાથે સાથે અગર જીવ તત્વજ્ઞાનના સંસ્કાર લઈને ગયો હશે તો ત્યાં જઈને પણ એ સંસ્કાર ઉગી નીકળશે અને ત્યાં જઈને પણ એ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકવામાં સમર્થ છે, કારણ કે એ જીવ એ સાચા સંસ્કાર એની સાથે લઈને ગયો છે. પકડજો પોઈન્ટ શું કહેવા માંગે છે. હવે આમાં તો આખો ભાવ પરાવર્તન કે દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પાંચ પરાવર્તનનો આખો વિષય આમાં લઈ લેજો. ક્યાં ક્યાં જન્મ્યો નથી, એક 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 ક્ષેત્ર. તમને ખબર છે, આપણે ખબર છે વચ્ચે વર્ગણાની વાત કરી હતી, વર્ગણા ગ્રહણ કરે છે. જરાક સમજો, એક વાત ખાલી કહેવા માંગુ છું કે જે જીવ દેવગતિમાંથી અહીંયા આવ્યો, વિગ્રહ ગતિનો કાળ પૂરો થયો, મનુષ્ય ગતિમાં ગર્ભમાં આવ્યો, સમજો ગર્ભમાં આવ્યો, અને ગર્ભમાં આવતા વેદ એ આહારક બને છે, એટલે કે એ આહાર વર્ગણાને ગ્રહણ કરે છે. સમજાય છે? જે વર્ગણાથી આ ઔદારિક શરીર બનશે, મન બનશે, સમજાય, ભાષા આદિ બનશે, એ વર્ગણાને ગ્રહણ કરે છે ગર્ભના પહેલા સમય. સમજો શું કહું છું. દેવગતિમાંથી મરણ પામીને વૈકરિક શરીર છોડ્યું, વિગ્રહ ગતિ એટલે કે જે ટ્રાવેલિંગ પીરિયડ છે એને પૂરો કર્યો, અને મનુષ્ય ગતિના પહેલા સમય આવ્યો ગર્ભમાં, અને એને ગર્ભમાં પહેલા સમયે આહાર વર્ગણાના પરમાણુઓને ગ્રહણ કરવાનું ચાલુ કર્યું, એટલે આહારક થઈ ગયો. વિગ્રહ ગતિમાં અનાહારક હતો, કારણ કે ત્યાં એને કોઈ પણ વર્ગણા ગ્રહણ હજી કરી નથી, ચાલુ નથી કર્યું. હવે શું કહે છે કર્ણાની યોગ? કે પહેલા સમયે એને અનંત આહાર વર્ગણાના પરમાણુઓ ગ્રહણ કર્યા, પહેલા સમયે એને અનંત આહાર વર્ગણાના પરમાણુઓ એને ગ્રહણ કર્યા. હવે એ જેટલા સપોઝ અનંત તો નહીં સમજાય, એનું ભાવભાષણ નહીં થાય, એમ સમજો એક લાખ, સમજવા માટે એક લાખ પરમાણુઓને એને ગ્રહણ કર્યા. આહાર વર્ગણાના એક લાખ પરમાણુઓને એને ગ્રહણ કર્યા. બરાબર, આટલું સમજાય છે, ખ્યાલ આવે છે? હવે એક લાખ પરમાણુ એને પહેલા સમય, કેટલા કયા સમય, પહેલા જ સમય પહેલો જ સમય એક લાખ પરમાણુઓને એને ગ્રહણ કર્યા. હવે એ પરમાણુઓ જે આવ્યા, સમજાય છે, અને એ સમય એની જે, સાંભળજો થોડું સૂક્ષ્મ વાત છે પણ સમજવાની કોશિશ કરજો, એ સમય એ પરમાણુઓની સ્પર્શ રસ ગંધ વર્ણ, પરમાણુ છે એટલે પૂદગલ છે, અને એ પૂદગલના સ્પર્શ રસ ગંધ વર્ણ એના ગુણ છે, અને એની કોઈ ને કોઈ પર્યાય હશે સ્પર્શની રસની ગંધની વર્ણની. ઇન શોર્ટ કે જે પરમાણુ જે આવ્યા, જે સ્પર્શ રસ ગંધ વર્ણની અવસ્થા વાળા, એવા જ પરમાણુ, સેમ એવા જ પરમાણુ એ પાછા, એટલી જ ક્વોન્ટિટી, સમજાય છે, એ જ સ્પર્શ રસ ગંધ વર્ણ વાળી અવસ્થા, પોઈન્ટ સમજાય છે, અને એ જ પરમાણુ પાછા, ક્વોન્ટિટી પણ એ જ, એની અવસ્થા પણ એ જ, અને પરમાણુ પણ એ જ, અને એમાં જેટલા આવ્યા એટલા જ, જે આવ્યા એ જ, અને જે એની કન્ડિશનમાં આવ્યા એ જ કન્ડિશનમાં એ પરમાણુઓ પાછા એ ગ્રહણ જ્યારે પણ કરે એમાં જેટલો સમય લાગે એને એક પૂદગલ પરાવર્તન કહેવાય. ન સમજાયું? કાંઈ વાંધો નહીં, જેટલું સમજાય એટલું. એટલે તમે એક વિચાર કરો કે આ જીવે આવા પરાવર્તનો, આવી વર્ગણાઓ, આવા પરમાણુઓ, આવા શરીર અનંતવાર ધારણ કર્યા. એટલે જ મેં કીધું કે આવું જ સેમ શરીર જીવે અનંતવાર ધારણ કર્યું. આ અવસ્થામાં અનંતવાર બેઠો છે, આ રીતની જ અવસ્થામાં, પોઈન્ટ સમજાય છે, આ રીતની જ અવસ્થામાં, આ જ ગતિમાં, આ જ પ્રમાણે, આ જ ભાવ, આવા જ પ્રણામ, આ જ પ્રકાર, કારણ કે તો ભાવ પરાવર્તન પૂરો થશે. પૂરો કેવી રીતના થશે? ભાવ પરાવર્તન તો જ પૂરો થશે ને, કે આ જે ભાવ કર્યા એ પાછા કરે, ભાવ કર્યા એટલે એનો આખો ચક્ર, આખો ચક્રવ્યૂહ એ પૂરો કરે ત્યારે એનો એક ભાવ પરાવર્તન પૂરો થાય. અને ભાવ પરાવર્તન તો સૌથી મોટો પરાવર્તન છે. એક ભાવ પરાવર્તન પૂરો થાય એમાં અનંત દ્રવ્ય પરાવર્તન પૂરા થઈ જાય. તમને કદાચ કઠિન લાગતું હોય તો કાંઈ વાંધો નહીં, એકાદ લેક્ચરમાં થોડી વાત કઠિન પણ આવે, પણ સમજવાની કોશિશ કરો. સાર એ જ છે કે આ જીવે ઉચ્છિષ્ટ, જે આ ગાથા કૃપાળુ દેવની યાદ કરતી હતી, શું છે, સકલ જગત છે એઠવત. કેટલી સરસ આ 140 નંબરની ગાથા છે. કેટલી ગાથાઓ છે આત્મસિદ્ધિમાં? 142 છે ને, એમાં 140 નંબરની ગાથામાં કૃપાળુ દેવ લખે છે, બહુ સરસ છે, સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. બોલો, જ્ઞાની જીવ આખા જગતને કેવા માને છે? એઠવત માને. એટલે આજે ગુરુદેવજી કહેતા, સમ્યક દ્રષ્ટિ ભલે સંયોગોની વચ્ચે, છ ખંડની વિભૂતિની વચ્ચે, 96,000 રાણીઓની વચ્ચે, આટલા બધા હાથી ઘોડા પાયદળની વચ્ચે, સેના આદિની વચ્ચે, આયુધ આદિની વચ્ચે, ચક્ર રત્નની વચ્ચે ઉભા છે, પણ ચક્રવર્તીને એ એકે પર દ્રવ્ય શું, એક પરમાણુ માત્ર માટે પણ એકત્વ ભાવ અને રૂચિનો ભાવ નથી થતો. બોલો, આપણને ભોગ દેખાય છે, આપણને એની વચ્ચે ઉભેલા જ્ઞાની દેખાય છે, પરંતુ આપણને એમની અંતરંગ દશા નથી દેખાતી. એમની અંતરંગ દશા કેવી છે? એમની અંતરંગ દશામાં શું ચાલે છે? ક્યારે, બોલો, એક નાનું કંઈક નિમિત્ત બનતા ક્યારે દીક્ષા લઈને બધું છોડીને ચાલ્યા જતા હશે? પરમિશન લેવા જતા હશે? પૂછવા જતા હશે? કેવા જતા હશે? બોલો, 96,000 રાની સાથે ડિસ્કશન કરવા જતા હશે? કાંઈ નહીં. અહીંયા રાગ તૂટ્યો, અહીંયા એકત્વ તો તૂટી જ ગયું છે, અસ્થિરતાનો રાગ તૂટ્યો, કંઈક એવું વૈરાગ્યનું નિમિત્ત બન્યું અને બધું છોડીને ચાલ્યા. એટલે તો કે છે ને કે અહીંયા મનુષ્ય ગતિમાં આ જીવ સંયમ અંગીકાર કરી શકે છે, દેવગતિમાં કેમ નથી કરી શકતો? બોલો, દેવગતિમાં આવા કોઈ પ્રસંગ જ નથી બનતા. પકડજો પોઈન્ટ શું કહું છું. સચિન્દ્રાણી છે, હવે એનું આયુ ઓછું છે અને કેટલી બધી ઇન્દ્રાણીઓ છે, 40 નીલ ઇન્દ્રાણી છે. સૌધર્મેન્દ્રના જીવનકાળમાં, એક જીવનકાળમાં 40 નીલ ઇન્દ્રાણીઓનો સંયોગ વિયોગ થાય છે. હવે એનો સંયોગ વિયોગ થાય તો બરાબર છે. હવે ઉલટું લો, અહીંયા ઇન્દ્રાણી છે તો એની સામે સૌધર્મેન્દ્રનો ક્યારે વિયોગ થશે કે નહીં? ઇન્દ્રાણીનું તો આયુ નવી 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 ઇન્દ્રાણી મળે છે ને સૌધર્મેન્દ્રના પૂરા જીવનકાળમાં. પોઈન્ટ પકડજો શું કહું છું. તો એ ઇન્દ્રાણીની સામે ક્યારેક સૌધર્મેન્દ્ર, કોઈ એક સૌધર્મેન્દ્ર, કોઈ એક ઇન્દ્રાણીની સામે સૌધર્મેન્દ્રનું આયુ પૂરું થઈ શકે કે નહીં? શું થાય છે પછી બોલો? એક અંતર મુહૂર્તમાં, એક અંતર મુહૂર્તમાં બીજા સૌધર્મેન્દ્ર આવી જાય છે. પોઈન્ટ પકડાય છે શું કહું છું? સેમ વિથ ઇન્દ્રાણી ઓલ્સો, કે અહીંયા ઇન્દ્રાણીનો વિયોગ થયો તો એક અંતર મુહૂર્તમાં અહીંયા બીજી ઇન્દ્રાણી આવી ગઈ, અહીંયા એક અંતર મુહૂર્તમાં ઇન્દ્ર આવી ગયો. તો અહીંયા કોઈ વૈરાગ્યના પ્રસંગ, પોઈન્ટ સમજાય છે, બનતા જ નથી. અપાર અનુકૂળતા, અપાર પુણ્યનો ઉદય, એટલે એમાં જીવ શું થઈ જાય છે? આસક્ત થઈ જાય છે. એકત્વ રૂપ નહીં, કારણ કે સમ્યક દ્રષ્ટિ છે. સૌધર્મેન્દ્ર પણ અને સચિન્દ્રાણી પણ ભાઈના તમે ખેજ જો કેવા પ્રકારના છે, કે એક અંતર મુહૂર્તમાં નવા સૌધર્મેન્દ્ર આવી ગયા, અહીંયા એક અંતર મુહૂર્તમાં બીજી સચિન્દ્રાણી આવી ગઈ. એ પ્રકારે આખી ત્યાં વ્યવસ્થા છે. એટલે શું કહે છે કે ત્યાં જીવ સંયમ અંગીકાર કરવાનો, જીવને વ્રત અંગીકાર કરવાનો, મુનિ દીક્ષા લેવાનો જીવને ત્યાં ભાવ જ નથી થતો. એટલે ચતુર્ગુણ સ્થાન સુધીના જ દેવગતિના જીવો રહે છે, એનાથી આગળ જીવ પુરુષાર્થ નથી કરી શકતો. અહીંયા તો આ બધા પ્રસંગ બને છે, સમજાય છે, એને વૈરાગ આવે છે અને એ તરત જ મુનિ દીક્ષા ધારણ કરીને ચાલ્યો જાય છે. તો જો શું કરે, શું કે છે, આ ગાથા પૂરી કરીએ. શું કે છે કે ઉલટી સે નિકલા હુઆ ભોજન સે સબકો ઘીન આતી હૈ, ઇન વિષયો સે તુજે તથા અન્ય જીવો કો કબ શાંતિ મિલી હૈ? કબ શાંતિ મિલી હૈ? આ વિષયોને ભોગવવામાં આખો ભવ વ્યર્થ થઈ જાય, શાંતિ ક્યારે મળે છે? સુખ મળ્યું, આનંદ મળ્યો, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ? ના, ઉલટાનો તું સ્વભાવથી દૂર થયો, ઉલટાનો તારા સ્વભાવનો ઘાત થયો. આ વિષયોમાં સુખ માનીને, એમાં એકત્વ કરીને, સમજાય છે, એમાં કર્તૃત્વ પોષીને, એને મેળવવાનું, રાખવાનું, મેન્ટેન કરવાની જે પણ આખી વૃત્તિ અને જે આખું જીવન એના ફેલાવમાં, એના વિસ્તારમાં, એના વિકલ્પમાં, એના સાચવણમાં, એના સંભાળમાં, સમજાય છે, વયું ન જાય એનો ભય વધારવાની આકુળતા, નિરંતર આ ભાવમાં ને આ પરિણામમાં આખો મનુષ્ય ભવ અમને આમ વ્યર્થ વયો. પોઈન્ટ પકડાય છે? કેવી ગાથાઓ છે. કભી નહીં અતઃ જબ તક તું અપરાધો સે અપરાધો કે, હવે જો લાઈન કેટલી સરસ છે, જબ તક તું અપરાધો કે સમૂહ રૂપ પ્રબલ શત્રુ કી સેના કી, અપરાધો ના સમૂહ રૂપ, સમજો શબ્દ એક એક, અપરાધો એટલે કે જે મોર આગ દ્વેષના ભાવ, વિકારી ભાવ, સમજાય છે, મિથ્યાત્વ અજ્ઞાન આદિ ભાવ, અપરાધો કે સમૂહ રૂપ પ્રબલ શત્રુ, કેવા છે આ પરિણામ આત્મા માટે? પ્રબલ શત્રુ, અને શત્રુની શું છે? આ સેના, સમજાય છે, અપરાધ એનો સમૂહ અને એ શત્રુ અને શત્રુની સેના, એક પછી એક, એક પછી એક, એક પછી એક મિથ્યાત્વના કારણે વિકલ્પ, રાગ, દ્વેષ, અજ્ઞાન, સમજાય છે, હાસ્ય, રતિ, કશાય, ક્રોધ, માન, સવારથી રાત શું ચાલે છે વિચાર કરો. આ અપરાધોનો સમૂહ, એની સેના, બોલો, એની ધારા, એનો પ્રવાહ, એ ચાલે છે ને? યા તો આજે ગુરુદેશે કીધું ને, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, આ બધું મિથ્યાત્વના ખાતામાં છે, એટલે એ પણ પાપ જ છે. પછી અશુભની અપેક્ષાએ શુભ ને પુણ્ય કહેવાય છે, પરંતુ આત્માની અપેક્ષાએ, ધર્મની અપેક્ષાએ, શુદ્ધોપયોગની અપેક્ષાએ, શુદ્ધ ભાવની અપેક્ષાએ, મોક્ષ માર્ગની અપેક્ષાએ તો શુભ અશુભ બેવ પ્રણામ કહેવા છે, અપરાધ છે, વિભાવ છે, સ્વભાવથી વિરુદ્ધ જાતિના ભાવ છે. અને અનાધિકારથી આપણે શું કરી રહ્યા છે, કોનું પોષણ કરી રહ્યા છે, કોની રૂચિ કરી રહ્યા છે, કોની વૃદ્ધિ કરી રહ્યા છે, કોનો વિકાસ કરી રહ્યા છે, સેમા લીન છે, સેમા તન્મય છે, એનાથી લાભ માનીએ છે, એમાં સુખ માનીએ છે, એના બલ પર માન માનીએ છે. અનાધિકારથી આ બે ભૂલ તો ચાલી રહી છે. કઈ બે ભૂલ? કે અશુભ ભાવમાં સુખ અને શુભ ભાવમાં ધર્મ. ચાલે છે કે નહીં બોલો? આજ ક્યારે આ સાયકલને તોડવાનો પ્રયત્ન કર્યો? ક્યારે આનાથી ભિન્ન પોતાના આત્માને ઉભો કર્યો? ક્યારે આનાથી ભિન્ન મારી આખી અંદરમાં વસ્તુ છે એવો નિર્ણય કર્યો? ક્યારે એવું જ્ઞાન કર્યું? ક્યારે એવી મહિમા કરી? ક્યારે એવો વિશ્વાસ લાવ્યા? દિન રાત શુભાશુભ ભાવો મેરા વ્યાપાર ચલા કરતા, દિવસ રાત શુભાશુભ ભાવ, શુભાશુભ ભાવ, શુભાશુભ, ક્યાંય ને ક્યાંય સંતુષ્ટિ, ક્યાંય ને ક્યાંય સુખ, ક્યાંય ને ક્યાંય ધર્મ, ક્યાંય ને ક્યાંય આનંદ, ક્યાંય ને ક્યાંય કરતા બુદ્ધિ, અને ક્યાંય ને ક્યાંય એમાં જ લીનતા, એની જ લોલુપતા, એની જ આસક્તિ અને એમાં જ મગ્ન અને ભાવ પૂરો થઈ ગયો. ખબર નહીં સમજાશે તો આમ ચોટ લાગશે, ને તો એમ થશે એકને એક જ વાત છે. હવે એવું થઈ ગયું છે, એકને એક જ વાત છે કે શુભ અશુભ ભાવથી તું ભિન્ન છે, તું ભિન્ન છે, તું ભિન્ન છે, પણ તું અનુભવ કર, તું માન, તું એવો પુરુષાર્થ તો ઉપાડ અને એનાથી ભિન્ન તારા આત્માને અંદરમાં અંતર્મુખ થઈને એકવાર એનું અવલોકન તો કર, એકવાર એવો પુરુષાર્થ તો ઉપાડ, એકવાર એવી અંદરની પુરુષાર્થની વેગરૂપ ધારા તો તું ઉપાડ. કે જે ગુરુદેવ શ્રી કહે છે કે આ બે તત્વથી, પુણ્ય પાપ તત્વથી, શુભ અશુભ ભાવથી, આ સમસ્ત વિકલ્પથી, એક સમયની પર્યાયથી, સહયોગથી, શરીરથી, ઘર કુટુંબ પરિવારથી, તારો આત્મા ભિન્ન છે, એ ચીજ ભિન્ન છે, એ ચીજ ન્યારી છે, અત્યંત ભિન્ન છે. તો એ ભિન્ન તત્વને ક્યારે બધાથી છૂટીને ને બધાથી વિકલ્પ ખસેડીને અંદરમાં તું જો તો ખરો, વિશ્વાસ તો લાવ. હવે આ કામ નહીં કરીએ તો આમ નામ વયા જશું તો બોલો વિચાર કરો. હવે આ વાત સાંભળે આપણને લાગે કે આ વાત તું સાંભળી છે, સાંભળી તો છે અનંતવાર, પણ એ પ્રકારનો પુરુષાર્થ નથી ઉપાડતા, એ પ્રકારનો નિર્ણય નથી કરતો. સમ્યક દર્શન વગર આ ભવમાંથી ગયા તો ખતમ. યા બે વસ્તુ કરજો, યા તો સમ્યક દર્શનની પ્રાપ્તિ, યા તો સમ્યક દર્શન અને એનો જે વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એવો હું છું એવો વિકલ્પાત્મક દ્રઢ નિર્ણય રૂપ સંસ્કાર. આ બે કામ કરીને જજો. આનાથી ત્રીજું કામ થાય કે ન થાય વાંધો નહીં. અરે 8 વર્ષે કોઈ ડોક્ટર થઈ શકે? અરે બોલો, 8 વર્ષે કોઈ ઇન્જિનિયર થઈ શકે? 8 વર્ષે કોઈ સીએ થઈ શકે? 8 વર્ષે કોઈ ડોક્ટર થઈ શકે? ન થઈ શકે ને. 8 વર્ષે કોઈ સીએ ઇન્જિનિયર ડોક્ટર ન થઈ શકે, પણ 8 વર્ષ અને એની ઉપર અમુક અંતર મુરત જતા અગર જીવ પુરુષાર્થ ઉપાડે તો ભગવાન થઈ શકે. બોલો, ભગવાન થઈ શકે. આ જન્મ ભગવાન બનવા અને ભગવાન બનવાના બીજડા રોપવા માટે મળ્યો છે. આ જન્મ ભવ વધારવા માટે નથી મળ્યો. વધવાપણું સંસારનું નર દેહને યાદ રાખજો આ લાઈન, વધવાપણું સંસારનું નર દેહને હરી જવું. સંસારનું વધવું થયું, ભવનું વધવું થયું, મિથ્યાત્વની પુષ્ટિ થઈ, રાગના મૂળિયા પ્રગાઢ થયા તો તું ભવ હરી ગયો, ભવ હારી ગયો. તે શું કર્યું બોલો? કોઈ અપૂર્વ પુરુષાર્થ કર્યો કે નહીં? અપૂર્વ પુરુષાર્થ, કોઈ અલગ જાતિનો પુરુષાર્થ, કોઈ અલગ જાતિનું જીવન, અલગ જાતિની સોચ, અલગ જાતિની માન્યતા, અલગ જાતિની વિચારધારા. શું આપણે લીધું તું કે આપણી વિચારધારામાં, નવો શબ્દ સાંભળ્યો તો ને, યાદ છે કે શબ્દ? આપણી વિચારધારામાં, વિચારધારામાં આમૂલ ચૂલ પરિવર્તન કરે એનું નામ જૈન ધર્મ. સાંભળ્યો છે ને આ શબ્દ? તમે તો સાંભળ્યો છે, હિન્દી આખું આપ્યું છે ને, તમે તો વિચાર. આમૂલ ચૂલ પરિવર્તન, આમૂલ ચૂલ પરિવર્તન એટલે આમૂલ આપણી વિચારધારામાં, થિંકિંગ પ્રોસેસમાં, અવર એટીટ્યુડ ટુવર્ડ એવરી સિચ્યુએશન, સમજાય છે? એમાં સમજાય છે, આમૂલ ચૂલ પરિવર્તન કરે એટલે કે મૂળમાંથી એમાં પરિવર્તન કરે, આખી વિચારધારા જ બદલી દે, એક એક સિચ્યુએશનને જોવાનો આખો એટીટ્યુડ, નજરિયો, એંગલ જ બદલી દે, એનું નામ શું છે? એનું નામ જૈન ધર્મ છે. પોઈન્ટ પકડાય છે? શું કહે છે, શું કહેવાય છે? આપણે એમ કહે, આ મારું કામ અટકાયું, આ મારું કામ અટકાયું, એને તારું કામ અટકાયું? બોલો બોલો જલ્દી, એને તારું કામ અટકાયું? ના. તો શું છે કારણ? શું સમાધાન લેશો? બોલો જલ્દી. કઈ કામ અટકી જાય, કઈ કામ ન થાય અને અંદરમાં એકદમ આપણે કે તીવ્ર વિકલ્પ હોય અને સામે કામ ન થતું હોય, અહીંયા તીવ્ર વિકલ્પ હોય, સામે કામ ન થતું હોય, અહીંયા તીવ્ર વિકલ્પ હોય અને સામે કામ ન થતું હોય, તો શું સમાધાન કરશો? બોલો, સમાધાન શું કરશો? કે કામ નથી થતું એની પાછળનું કારણ કોઈ પરદ્રવ્ય છે, કોઈ પર પરિસ્થિતિ છે, કોઈ પર જીવ છે, કોઈ પર વસ્તુ છે. શું છે એની પાછળનું મૂળ કારણ? કરનાનીઓ કે છે એની પાછળનું મૂળ કારણ તારો પોતાનો અંતરાય કર્મ છે. બોલો જલ્દી. એક એક વાત કરણાનિયોગથી, અગર હું સાચે કાલે વિચારતી હતી, કર્મ સિદ્ધાંત અને કર્મ ફિલોસોફી ન હોત તો આપણે સમાધાન કેવી રીતના ને કોના આધારે કરત મને કહો તમે? કર્મ સિદ્ધાંત અને કર્મ ફિલોસોફી અગર ન લખી હોત તો સમાધાન કોના આધારે કરત? શાંતિ કોના આધારે મળત? વાતે વાતે રાગ દ્વેષના પરિણામ કોના આધારે મંદ પડત, અભાવને પામત? આ કર્મ સિદ્ધાંતના આધારે એ સમાધાન કરાવે છે. હા, અહીંયા ઉદય જ નથી તો કેમ થશે? અહીંયા ઉદય જ નથી તો કેમ મળશે? અહીંયા ઉદય જ નથી તો કેમ રહેશે? ઉદય જ નથી તો કેમ આવશે? ઉદય જ નથી તો કેવી રીતના પ્રણમન થશે? મારી ઈચ્છા તો આઉટ. અહીંયા ઉદય અને આ પ્રણમન એ બે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અહીંયા હું અને મારા પરિણામ તો અકિંચિત કરશે. લો સમાધાન ને કરો શાંતિ. હવે મને તો બહુ આનંદ આનંદ આવે છે કે નહીં બોલો? આમ કે ને ઉછળી જાય, ઉછળી જાય, ઉછળી જાય. જી ફરીથી શું? ફરીથી બોલો, શું લઉં? ફરીથી જલ્દી બોલો. અહીંયા જીવના પરિણામ તીવ્ર કરવું છે, કરવું છે, કરવું છે, કરવું છે. કોઈ બિઝનેસ હોય, કોઈને ભણવું હોય, કોઈને ડિગ્રી પ્રાપ્ત કરવી હોય, કોઈને સીએ થવું હોય, સમજાય છે? કોઈને પાસ થવું હોય, કોઈને ફર્સ્ટ આવવું હોય, કોઈને કોઈ પ્રોજેક્ટ કરવો હોય, કોઈને કોઈ પ્રોજેક્ટ કરવો હોય, તો બહારના નોકર્મનું પરિણમન, એની પ્રાપ્તિ, એનું હાસિલ થવું, એનું મેળવવું, એનું આવવું, એનું રહેવું, એનું ટકવું, એનું પરણમવું, આ કોના આધારે છે બોલો? તારા વિકલ્પના આધારે કે પૂર્વ કર્મના ઉદયના આધીન છે? અટકે છે તો એ અંતરાય કર્મ, મળે છે તો એ સાતા વેદનીય, નથી મળતું આ સાતા વેદનીય, વિયોગ પામે છે તો પાપનો ઉદય, મળે છે તો પુણ્યનો ઉદય. કરો સમાધાન. અરે ઓલા બિચારા દીકરા બાળકો હોય ને, મમ્મી પપ્પા તો ધોઈ નાખે, ફર્સ્ટ કેમ ના આવ્યો, ફર્સ્ટ કેમ ના આવ્યો? અરે ભાઈ સેકન્ડ કેમ આવ્યો? અરે શું કરો છો? એના જ્ઞાનાવણીય કર્મનો ક્ષયોક્ષમ, એનું જેટલો ઉઘાડ, એની જેટલી યોગ્યતા, એની જેટલી પાત્રતા, એની જેટલી પ્રાપ્ત કરવાની ક્ષમતા, એ પ્રમાણે જે કરશે ને, હવે મમ્મી પપ્પાને એમ થાય કે એમાં ઘૂસીને એનું જ્ઞાન વધારી નાખીએ, એનું ક્ષયોક્ષમ વધારી નાખીએ અને એની અકલ વધારી નાખીએ. બોલો, આ જગતમાં તમે જોવો તો એકો એક જીવની અકલ અને એકો એક જીવની શકલ અલગ છે કે નહીં? બોલો, સમજાય છે કે નથી સમજાતું? અકલ 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 સમજાય છે અને શકલ શકલ અલગ છે કે નહીં? બે ટ્વિન્સની પણ શકલ અલગ હશે, જોજો. અકલ અને શકલ, શકલ અલગ છે એમાં અઘાતી કર્મનો નિમિત્ત છે, અને અકલ અલગ છે એમાં ઘાતી કર્મ નિમિત્ત છે. જ્ઞાનાવણીય કર્મનો જેનો જેટલો શયોપશમ છે એ એટલું જ સમજી શકશે. શિવભૂતિ મુનિરાજને જો નમોકાર મંત્ર ભણાવે ભૂલી જાય, નમોકાર મંત્ર ભણાવે ભૂલી જાય, નમોકાર મંત્ર ભણાવે ભૂલી જાય. બોલો, અને 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 એ જીવ આજે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધાલયમાં બિરાજમાન છે. અને આપણે 11 અને 9 પૂર્વનું જ્ઞાન કરી રહ્યા તો પણ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હવે બોલો, આ ભવ, આ સમય, આ અનુકૂળતા અને આ જે સહયોગ મળ્યા છે એ કેટલા દુર્લભ છે, અને આમાં કેટલી આપણે કે તીવ્રતાથી લાગી પડવું જોઈએ પોતાનું કાર્ય કરવા માટે, પોતાની અંદરમાં દ્રષ્ટિ કરવા માટે અને પોતાનો અંદરમાં અનુભવ કરવા માટે. ને તો આ ચાલ્યા જ કરશે. સકલ જગત છે એઠ વત, એ એઠવાડ ને ખાઈને તું અનંતકાળ કાઢ્યો, અનંતકાળ હજીન કાઢશ. કોઈ અતો પત્તો નહીં લાગે, કોઈ ઓળખશે નહીં, કોઈ જીવ તરીકે સ્વીકારશે નહીં. કેમ કે તું આજે કોઈને જીવ તરીકે નથી સ્વીકાર. કનમૂળમાં અમે ક્યાં જીવ જોયા છે? માઇક્રોસ્કોપમાં ક્યાં દેખાય છે? સાયન્સે ક્યાં જોયા છે? અચ્છા, બરાબર. તો તને સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનનો વિશ્વાસ નથી, તું એને જીવ તરીકે નથી સ્વીકારતો, તું એવી દશામાં પહોંચી જશે કે એ તને જીવ તરીકે નહીં સ્વીકાર. કારણ કે તને જયારે મોકો મળ્યો તો પોતાને જીવ તરીકે સ્વીકારવાનો, તેનો સ્વીકાર ન કર્યો, તેનો સદુપયોગ ન કર્યો, તે પૂરેપૂરું જ્ઞાનને અંદરમાં સમર્પિત ન કર્યું. પૂરેપૂરું જ્ઞાન ક્યાં સમર્પિત છે કહો? અને આપણને કેટલું આપણને કેટલું નેચરલ લાગે છે, આ તો હોય જ ને, 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 આ તો હોય. આપણને કેટલું નેચરલ લાગે છે આ સંસારનું વધવું, તો કેટલું નેચરલ. સંસારનો ભાવ, મોહનો ભાવ, રાગનો ભાવ, ખાવા પીવાનો હરવા, આ તો બધું એટલું નેચરલ લાગે છે કે આ તો બધું હોય જ ને, આટલું તો હોય જ ને, આ તો હોય જ ને, આ તો હોય. અરે તું અનંત વાર આ બધા ભાવ કરી આવ્યો છે, અનંત વાર તો આ બધી જગા પર જઈ આવ્યો છે, અનંત વાર તો એક એક ક્ષેત્રમાં જન્મ લીધો છે, અનંત વાર તે બધાને જોયું છે. એક જાણનારને જોયા ને દેખ્યા સિવાય તે બધું જ જોયું ને બધું જ જાણ્યું છે. શું નથી જોયું ને શું નથી જાણ્યું કો? શું મહિમા આવે છે કો? મહિમાની વાત કરું છું, આકર્ષણની વાત કરું છું, અટ્રેક્શનની વાત કરું છું, બહુમાનની વાત કરું છું. વાવ થઈ જાય, વાવ વાવ થઈ જાય ને, કોને જોઈને વાવ થઈ જાય? તમે સમજાય છે? આજે બધા આમ થોડાક એમ લાગે છે કે જયતીબેન શું બોલી રહ્યા છે, પણ સમજાશે તો ખરેખર આમ કે હલી જશો. આમ વાવ થઈ જાય ને, શું જોઈને વાવ થઈ જાય બોલો? પરદ્રવ્યને જ વાવ વાવ વાવ. એક વાર અંદરમાં, આ ગુરુદેવ શ્રી જે
કે ને ભગવાન આત્મા બતાવ્યો એમ થયો, હા ઓહો હું આવો હું આવો હું પરમાત્મા. એકવાર સ્વીકાર કર, આ પ્રેક્ટિકલ લાગે કે આ તો બધું પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ વગર કેવી રીતના તમે આખું MBBS ભણી લીધું, 7-8 વર્ષ ભણ્યા અને તમે હવે ક્લિનિક જ ન ખોલીને પ્રેક્ટિસ જ ન કર્યું તો એ ભણતરનું શું કામ? મને કહો એ ભણતરનું શું કામ? તમે કોઈ સર્જન પાસે જાઓ સર્જરી કરાવવા માટે તો તમે એ પૂછો તમે કયા કોલેજથી પાસ થયા? બોલો, તમે એ પૂછશો કે તમને કેટલી ડિગ્રી ને કેટલા માર્ક્સ મળ્યા અને કેટલા તમે કયા ઓલા એ પાસ થયા અને કયા પ્રોફેસર હતા? નો, યુ વિલ નોટ આસ્ક ધેટ. વોટ વિલ યુ આસ્ક? હા, વોટ વિલ યુ આસ્ક? તમે કેટલી સર્જરી કરી છે ડોક્ટર? હાઉ મેની સર્જરીઝ યુ હેવ ડન? તમારો પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કેટલા વર્ષની છે? તમે પ્રેક્ટિકલ અભ્યાસ કેટલો કર્યો છે? સો ધીસ ઇઝ બેસિકલી થિયરી સાથેનું આખું પ્રેક્ટિકલ અપ્રોચ. તમારા જીવનમાં પ્રેક્ટિકલી ઉતરવું જોઈએ, ક્રિયાકાંડમાં નહીં. એ નહીં સમજતા કે આ ક્રિયાકાંડ હવે આ છોડાવશે ના છોડાવશે ના, ક્રિયાકાંડમાં નહીં. તમારી વિચારધારા આમૂલચૂલ બદલવી જોઈએ. કોઈ પણ વસ્તુ તમારી સામે આવે તમને અંદરથી થવું જોઈએ કે આનાથી હું ભિન્ન છું, આ મારી વસ્તુ નથી, આમાં સુખ નથી, આના આધારે હું નથી અને આના એના આધારે મારા આધારે એ નથી. આના આધારે હું છું તો આપણને દીનતાનો ભાવ આવશે અને એ મારા આધારે છે એમ માનશે તો આપણને અભિમાનનો ભાવ આવશે. ગજબનું તત્વ મળ્યું છે. ચલો પૂરી કરું, આ પછી આપણે પૂરું કરે સમય પણ થઈ ગયો. તો શું કે છે કે જબ તક તું અપરાધો કે સમૂહ રૂપ પ્રબળ શત્રુ કી સેના કી વિજયી પતાકા કે સમાન ઇસ દુષ્ટ આશા કો નહીં જીત લેતા તબ તક તુજે શાંતિ નહીં મિલેગી. સમય થઈ ગયો છે, નેક્સ્ટ ટાઈમ આપણે આ બે લાઈન અને ભાવાર્થ વાંચીને પછી નેક્સ્ટ ગાથા આપણે કરશું, કારણ કે આના પછીનો પણ એક ક્લાસ છે. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસ કે લિયે. इसके लिए जिन वाणी मात को वंदना शत बार है. अनेकांतमय नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो समस्त ज्ञानी धर्मात्माओं नो सत्य सनातन स्वानुभूतिमय दिगंबर जैन धर्म नो.